நமோ அஷ்யந்தானம் நமோ சித்தாரம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் குருவே சவசாஹூனம் ஸ்ரீ ஜினசாஸ்தன குரு நமோ நானாவித சுககார் ஆசமஹித உபதேசதே கரே மங்களாச்சார் உபாசனா ஐசி சாரி சாஸ்திர பிரகாஷ அர்த்த ஜீவனி கோே உபகார நாசி மித்யா பிரம வாசனா தாத்தி தேச பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாக்கி மந்த புத்தி ஹூக்கே ஹூத அர்த்த பாசனா ஜாக்கி மந்த புத்தி ஹூக்கே ஹூத அர்த்த பாசனா பெலி த்ரோன் காதா ஜோ லக்ஷ்மி கே நிலய ரூப உனா விநாஷி பிரபு கோ ரிதார் கிரந்த ரச்சு ஆத்மானுஷாசன பவ ஜனோ கோ ஹை சிவகார் ஹே ஆத்மன் தூ துக் ஸே டர்தா சுக் கீ வாஞ்சா கர்தா இஸிலியே மே துக் ஹாரி அர் சுக் காரி ரச்சனா கர்தா மதுர விபாகி உபதேசாம்ரத் யயதி கடு விபாசித ஹோ கடு ஔஷதி கிராஹக ரோகி பன் கிஞ்சித் தூ வைதித ந ஹோ. આત્માનુશાસન ગ્રંથ બિરાજમાન છે. ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનુશાસન ગ્રંથની આપણે 40 નંબરની ગાથા ઉપર લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય કર્યો હતો. આજે આપણે 41 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય કરવાનો છે. 41 નંબરની જે ગાથા છે એમાં જો એની ઉત્થાનિકા બહુ સરસ છે. ગ્રહસ્થ આશ્રમ કે ત્યાગ થી પ્રેરણા, હમણાં એ જ બધી ગાથાઓ ચાલી રહી છે. આચાર્ય દેવ આપણને એ પ્રેરણા આપે છે કે શીઘ્ર આ ગ્રહસ્થ પણ ત્યાગવા યોગ્ય છે. કેમ? કારણ કે ગ્રહસ્થપણામાં રહીને જીવને ક્યારેય પણ નિર્વાણ પદની પ્રાપ્તિ નથી થવાની. મોક્ષ પદની પૂર્ણતાની પ્રાપ્તિ ગ્રહસ્થ દશામાં રહીને નથી થવાની. તેથી આચાર્ય જે પોતે જે માર્ગ ઉપર ચાલ્યા અને જે મુનિ દશાનો આનંદ એમને અનુભવ્યો અને જે મોક્ષનો યથાર્થ માર્ગ છે, દંશન મૂલ્યો ધમો તો ચારિત્ર ખલ્લુ ધમો, તો જે ચારિત્ર સાક્ષાત ધર્મ છે, જે ચારિત્ર દશા અંગીકાર અને એ રૂપે પરણમવાથી જ જીવને નિર્વાણ પદની પ્રાપ્તિ થવાની છે, એવા ચારિત્ર રૂપ પરણમવા માટે આપણને અહીંયા પ્રેરણા આપે. તેથી હમણાં તમે જોજો કે જે છેલ્લી 4-5 ગાથાઓ છે એ ગાથાઓમાં આચાર્યજે નિરંતર આપણને જે મોહરાગ દ્વેષનો ત્યાગ કરવાની તો પ્રેરણા આપી જ છે, ઉપદેશ આપ્યો છે, એની સાથે સાથે જે ગ્રહસ્થ દશા છે એ સહજપણે છૂટી જાય છે ગ્રહસ્થપણ, એની અહીંયા પ્રેરણા આવી છે. જો ગ્રહસ્થ આશ્રમ કે ત્યાગ થી પ્રેરણા, આશ્રમમાં કેટલો ટાઈમ રહો? આશ્રમમાં કોઈ જાય, ખ્યાલ આવે છે? ગ્રહસ્થ લખ્યું છે, જો શું લખ્યું છે? ગ્રહસ્થાશ્રમ, ખ્યાલ આવે છે? કોઈ આપણે તીર્થ ક્ષેત્ર પર જઈએ તો ત્યાં પણ આપણે રહીએ તો કેટલો ટાઈમ રહીએ? ખ્યાલ આવે છે? આશ્રમ હોય કે કોઈ એવી જગ્યા હોય જે આપણું કાયમ નિવાસ સ્થાન ન હોય તો ત્યાં આપણે કેટલો ટાઈમ રહીએ? ખ્યાલ આવે છે? તો એટલે માટે જો ગ્રહસ્થ ની સાથે આશ્રમ શબ્દનો પ્રયોગ કર્યો છે, ગ્રહસ્થાશ્રમ કે ત્યાગ થી પ્રેરણા, ખ્યાલ આવે છે? હવે ગ્રહસ્થાશ્રમ કે ત્યાગ થી પ્રેરણામાં ઘણું બધું સમજી જવાનું છે. આપણે લાસ્ટ ટાઈમ જયારે આની ચર્ચા કરી હતી ત્યારે લાસ્ટમાં આપણે એક વાત કહી હતી કે ગ્રહસ્થ અને ગ્રહસ્થપણું, સમજાય કે ગ્રહસ્થ દશા અને ગ્રહસ્થપણું એમાં બહુ ફરક છે. સમજો વાત ને, આપણે ભૂતકાળમાં અનંત વાર દ્રવ્યલિંગી બનીને આપણે ગ્રહસ્થ દશા તો છોડી દીધી, સમજાય છે? બાહ્ય ઘર કુટુંબ પરિગ્રહ આદિ નો તો આપણે ત્યાગ કરી દીધો અને મુનિ ધર્મ અંગીકાર કરીને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું આપણે જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને આવમ અનુકૂળ અનુસાર આપણે 28 મૂળ ગુણનું પણ અખંડ પાલન, નિર્દોષ પાલન કર્યું. ખ્યાલ આવે છે? તો પણ નિર્વાણ પદની પ્રાપ્તિ કેમ ન થઈ, મોક્ષ પદની પ્રાપ્તિ કેમ ન થઈ? કેમ? કારણ કે ગ્રસ્ત દશા તો છોડી પરંતુ ગ્રસ્ત પણ ન છોડી. આપણે લાસ્ટ ટાઈમ મોક્ષમાં પ્રકાશકના પહેલા અધિકારમાં અરિયંત ભગવાનના સ્વરૂપની પહેલી લાઈન પણ આપણે યાદ કરી હતી કે જે ગ્રસ્તપણું છોડીને મુનિ ધર્મ અંગીકાર કરી નિષ્પ્રભાવ સાધન દ્વારા ચાર વાકી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી અને ખ્યાલ આવે છે એ રૂપે જે બિરાજમાન થાય છે એમને અરિહંત કહેવાય તેવી સુંદર પરિભાષા ત્યાં આપી છે. તો ત્યાં પણ સૂર્યમજી સાહેબે ગ્રસ્તપણું એ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ગ્રસ્ત દશા અને ગ્રસ્તપણામાં શું ફરક છે? ખ્યાલ આવે છે? આપણે એ નથી સમજ્યા. આપણને બાહ્ય ત્યાગ એ જ ખરેખર ત્યાગ લાવ્યો છે અને તેથી બાહ્યમાં વસ્તુઓને આપણે ત્યાગી દીધી. દ્રવ્યાનિયોગથી જો તો કોઈ પર વસ્તુને તે ગ્રહણ જ નથી કરી કે ત્યાગવાનો પ્રશ્ન આવે. ખ્યાલ આવે છે? શરણાનિયોગની શૈલીથી હા કે બાહ્ય ઘર કુટુંબ પરિવાર આદિને વસ્ત્ર આદિ આભૂષણ આદિને ત્યાગીને આપણે ચાલ્યા ગયા, પણ અંદરમાં જે ગ્રસ્તપણું, હવે ગ્રસ્તપણું એટલે કે અંદરમાં એ બધા પ્રત્યેનો જે મોહ ભાવ છે, જે રાગ ભાવ છે, જે આસક્તિ છે, ખ્યાલ આવે છે? જે કરતા ભાવ છે એ ન છૂટ્યો એટલે આપણે ગ્રસ્તપણું યથાર્થ રીતે ન છોડી શક્યા અને તેથી આપણે આગળ ન વધી શક્યા. ખ્યાલ આવે છે? તો એ રીતે વાત છે. જો એક આપણે થોડો જ નાનો ચાર્ટ બનાવી આ વાત સમજવાનો, એની પહેલા આપણે થોડુંક આ વાંચી લઈએ પછી એક નાનકડો ચાર્ટ બનાવીને આપણે આને સમજીએ. જો ગ્રહસ્થાશ્રમ આજે આપણે આ વાર્તા કરવાની છે, 41 પૂરી કરશું. જો નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિ ઈ હૈ, આવે છે સ્ક્રીન ઉપર? સ્ક્રીન ઉપર આવે છે. નિર્વાણ લક્ષ્મી, શું કીધું? નિર્વાણ લક્ષ્મી એટલે મોક્ષરૂપી લક્ષ્મી, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી કે સાધક, સાધક નિર્ગ્રંથ મુનિ ઈ હૈ. સાધક કીધા, મુનિરાજ કેવા છે? સાધક દશામાં, સાધક દશા. કેટલી દશા? મુખ્યત્વે કેટલી દશા હોય છે? ત્રણ દશા. કઈ ત્રણ દશા હોય છે? કઈ ત્રણ દશા હોય છે? બાધક દશા, સાધક દશા અને સાધ્ય દશા. બાધક, સાધક અને સાધ્ય, ખ્યાલ આવે છે? અને ચોથો શબ્દ આપણે શું હંમેશા લઈએ છીએ? ધ્યેય તત્વ. જે ધ્યેય એટલે શુદ્ધાત્મા, જે આ દશાથી પાર છે, જે શુદ્ધાત્મા જે ધ્યેય છે, જે ત્રિકાળી જુ ભગવાન આત્મા છે, આશ્રય કરવા યોગ્ય જે પરમ ઉપાધેય તત્વ છે, નવ તત્વમાં છુપાયેલી જે આત્મ જ્યોતિ છે, કારણ પરમાત્મા છે, સમયનો સાર છે, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જે શુદ્ધાત્મા છે, એ ધ્યેય તત્વ. તો ધ્યેય તત્વની વિરાધના કરવાથી બાધક છે, સમજાય છે? ધ્યેય તત્વની એક દેશ આરાધના કરવાથી સાધક દશા. સાધક દશા, અગર હું તમને પૂછું કે સાધક દશાના ગુણસ્થાન કયાથી કયા ગુણસ્થાન સુધી સાધક દશા, બહુ સરસ, બહુ સરસ, 4 થી 12. સાધક દશા 4 થી 12 ગુણસ્થાને સાધક દશા છે. ખ્યાલ આવે છે? અને એના એના પહેલા 1, 2, 2 ને 3 ને ગૌણ કરો તો પહેલું ગુણસ્થાન છે બાધક દશા, બરાબર? 1, 2 ને ગૌણ કરો, 2 અને 3 ને ગૌણ કરો, 4 થી 12 ગુણસ્થાન એ સાધક અને પછી અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન ને આપણે સાધ્ય દશામાં લઈ શકીએ. ખ્યાલ આવે છે? અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન કર્ણાનિયોગની શૈલીમાં અરિહંત ભગવાન ને પણ એક અપેક્ષાએ સાધક દશામાં લીધા છે. ખ્યાલ આવે છે? અરિહંત ભગવાન ને પણ સાધક દશામાં લીધા છે. કે કારણ કે કર્ણ દ્રવ્યાનિયોગ કહે છે કે ચારિત્રની પૂર્ણતા કયા ગુણસ્થાને થઈ ગઈ, તો કે ચારિત્રની પૂર્ણતા 12મા ગુણસ્થાને થઈ ગઈ. દ્રવ્યાનિયોગ કહે છે યથાભ્યાસ ચારિત્ર પ્રાપ્ત થયું ત્યારે, પરંતુ કર્ણાનિયોગ કહે છે કે ચારિત્રની જે પૂર્ણતા છે એ સિદ્ધ દશા જયારે પ્રગટ થાય છે એના પહેલા સમય ચારિત્રની પૂર્ણ પરમ યથાભ્યાસ ચારિત્ર, જેને આપણે કહીએ કે યોગોનું કંપન પણ નષ્ટ થઈ ગયું, અસિદ્ધત્વ નામનો ઉદય ભાવ પણ નષ્ટ થઈ ગયો, પ્રતિજીવી ગુણો પ્રગટ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? તો અરે અરે સિદ્ધ દશા ખરેખર તો સિદ્ધ દશા જે છે એ સાધ્ય દશામાં છે અને એની પહેલાની બધી જે દશા છે એ કર્ણાનયોગની અપેક્ષા એ સાધક અને અર્યંત અને સિદ્ધ્રવ્યાનયોગની અપેક્ષા એ સાધ્ય અને એની પહેલાની દશાઓ છે એ સાધક. એટલે અહીંયા લખ્યું છે જો સાધક મુનિરાજ નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિરાજી છે. એટલે નિર્ગ્રંથ દશા પ્રાપ્ત થતા નિર્વાણ લક્ષ્મી ના અધિકારી એ જીવ થાય છે. એને અધિકારી કહેવાય છે કે અધિકાર કોને છે નિર્વાણ પદ ની પ્રાપ્તિ નો તો કે મુનિ દશા. અચ્છા મુનિ દશામાં પણ અગર છઠ્ઠા સાતમા માં ઝૂલતા રહે તો ચલો પંચમ કાળ ને ગૌણ કરો, ચોથા કાળ માં અગર છઠ્ઠા સાતમા માં ઝૂલતા રહે તો પણ મુનિ બન્યા પછી છઠ્ઠા સાતમા માં ઝૂલતા રહેશે અને શ્રેણી નહીં ચડે તો પણ નિર્વાણ પદ ની પ્રાપ્તિ નહીં. ખ્યાલ આવે છે? એટલે નિર્વાણ પદ ની પ્રાપ્તિ તો મુનિ દશા અંગીકાર કર્યા પછી છઠ્ઠા સાતમા માં ઝૂલતા પછી આગળ સાતમા ના બે ભાગ કોઈને યાદ છે? બે ભાગ સાતમા ના સ્વસ્થાન અને સાતી શય અપ્રમત. તો સ્વસ્થાન માં ઝૂલતા રહે છઠ્ઠા સાતમા સ્વસ્થાન એટલે એજ ને એજ સ્થાન માં સમજાય છે ને? ધ્યાન થી સાંભળશો તો બધું સમજાશે. બહુ સરસ કર્ણાનયોગ નો વિષય છે. સ્વસ્થાન સમજાય છે ને? છઠ્ઠા સાતમા માં ઝૂલતા રહેશે સ્વસ્થાન માં જ રહેશે તો પણ નિર્વાણ પદ ની પ્રાપ્તિ નહીં થાય. સ્વસ્થાન માંથી જયારે સાતી શ્રેય અપ્રમત માં આવશે અને જયારે પાછા કરણ લબ્ધિ ના પ્રણામ માનશે એટલે કે ત્યાં અધોકરણ અને પછી આઠમું ગુણસ્થાન અપૂર્વ કરણ નવું આ તો નામ છે ગુણસ્થાન ના આપણે બહુ હાર નથી ગુણસ્થાન ના નામ છે ને અપૂર્વ કરણ અને પછી અનિવૃત્તિ કરણ નવમું અને પછી સૂક્ષ્મ સાંપ્રાય એને પાર કરીને જયારે બારમા ગુણસ્થાન માં પ્રવેશ કરશે એટલે ક્ષીણ મોહ દશા આવશે ત્યારે યથાક્ષાત ચારિત્ર દશા પ્રગટ થશે. અને બારમા ગુણસ્થાન થી પછી નીચે ક્યારે આવશે? નીચે આવશે નહીં આવે ને? તો બારમા માંથી એક અંતર મુહૂર્ત રહીને નિયમ થી તેરમા ગુણસ્થાન માં જઈને નિર્વાણ લક્ષ્મી આ બધા અર્થ કરું છું. નિર્વાણ લક્ષ્મી અને સાધક નિર્ગ્રંથ મુનિ ની જે દશા છે એનો જે આખો પ્રોસેસ છે જે આખો ક્રમ છે જે આખી વિધિ છે એ વિધિ આપણે સમજવી જોઈએ. જો નિર્વાણ લક્ષ્મી કે સાધક નિર્ગ્રંથ મુનિ હી હૈ. ગ્રહસ્થ અવસ્થા ને નિર્વાણ કા સાધન નહીં હો સકતા. ગ્રહસ્થ અવસ્થા મેં ચલા છે સ્ત્રી પર્યાય માં મોક્ષ વસ્ત્ર પહેરી ને લેતા હોય ને સાતમું ગુણસ્થાન નો આવી શકે. અહિયાં સ્પષ્ટ લખે છે કે ગ્રહસ્થ અવસ્થા મેં નિર્વાણ કા સાધન નહીં હો સકતા. ગ્રહસ્થ અવસ્થા મેં પંચમ ગુણસ્થાન તક જીવ જા સકતા હૈ. ચતુર્ગુણસ્થાન પ્રાપ્ત હો સકતા હૈ. મોક્ષ માર્ગ કી યાત્રા ચાલુ હો સકતી હૈ. પરંતુ નિર્વાણ પદ કી પ્રાપ્તિ સંયમ અંગીકાર નહીં. જો આપણે સૌધર્મેન્દ્ર પણ જો તમે ખ્યાલ આવે છે કે ચતુર્ગુણસ્થાન બધા સૌધર્મેન્દ્ર શું સર્વાર્થ સુધી ના જે એક ભાવ તારી મોક્ષ બધા એક ભાવ તારી છે સૌધર્મેન્દ્ર છે બધા. પણ ચોથા ગુણસ્થાન થી ઉપર ત્યાં પણ એવો પુરુષાર્થ જ ના ઉપડે ને એવી યોગ્યતા જ નથી કે આગળ એ જીવ જઈ શકે. વિચાર કરો એટલે એ જીવ કારણ કે ત્યાંથી તો સર્વાર્થ સુધી તો સિલસિલા એકદમ નજીક છે ને તો ત્યાંથી વયા જાય તો નહીં ક્યાંથી વયા જાય તો કે નિયમ થી અહીંયા આવશે મુનિ દીક્ષા ધારણ કરશે અને પછી નિર્વાણ પદ ની પ્રાપ્તિ કરશે. તો શું કે છે? ગ્રહસ્થ અવસ્થા મેં નિર્વાણ કા સાધન નહીં હો સકતા યહ બાત આગામી ખંડ મેં દ્રઢતા પૂર્વક સ્થાપિત કરશે છે. જો આગળ નીચે છે 41 નંબર ની ગાથા. કભી જીવ કો કરે ધર્મ વૈ કભી કરે પાપો સે લીપ. ધીમાનો કે જીવન મેં ભી પુણ્ય પાપ મેં કરે કરી. ઇસીલીએ અંધે કા રસ્સી બુનના હૈ યાગર ગજ સ્નાન યગ્રસ્થ આશ્રમ હૈ. મત પુરુષ કે કાર્ય કલાપ સમાન. મત પુરુષ એટલે પાગલ પુરુષ. જો હવે બહુ સરસ અહીંયા બે ઉદાહરણ આવી પાસે. જો આપણે અર્થ વાંચીએ અને પછી ભાવાર્થ જોઈએ. જો અર્થ છે યહ ગ્રહસ્થ આશ્રમ ઇસ જીવ કા કલ્યાણ કરને વાલા સર્વથા નહીં હૈ. શું કીધું? સર્વથા નહીં હૈ એટલે કોઈ પણ કાર્ય. સર્વથા એટલે કદાપી નહીં હૈ. તમને સર્વથા નો અર્થ કદાપી નહીં હૈ એટલે ગ્રહસ્થ આશ્રમ ઇસ જીવ કા કલ્યાણ કરને વાલા સર્વથા નહીં હૈ. એટલે ગ્રહસ્થ આશ્રમ માં અગર આપણે આપણો ભાવ પૂરો કરી લઈએ ખ્યાલ આવે છે. અને ગ્રહસ્થ આશ્રમ માં જ આપણે ગુંચવાઈને એને ગાળમાં ફસાતા આપણો ભાવ પૂરો થઈ જાય. જો બીજી વાત કરું છું, ગ્રહસ્થ આશ્રમ માં ભાવ પૂરો થઈ જાય, ઠીક છે, ચલો એવી યોગ્યતા આવ્યા, પંચમ કાળ માં તો નથી કે બધા મુનિ બની જાય, પણ ભાવના પણ જીવ ના ભાવે, માર્ગ પણ ના સમજે, માર્ગ પર ચાલવા માટેની અંદર થી જીવ ને ભાવના પણ જાગૃત ન થાય, અને ગ્રહસ્થ આશ્રમ માં જ જીવ નો અગર ભાવ પૂરો થઈ જાય. જેટલા કૃપાનુદેવે કેવી ભાવના ભાઈ, ગુરુદેવજી ને મુનિ દશાની કેવી અંદર થી આપણે કહીએ ને ભાવના હતી, ભક્તિ હતી, બહુમાન હતું, ખ્યાલ આવે છે. તો એ રીતની અગર આપણે ભાવના પણ ન ભાવીએ, આપણને કેટલી ઓનેસ્ટલી, આપણને કેટલી વાર આટલા વર્ષો વીતી ગયા, આપણને બોલો મીનાબેન, આપણને કેટલી વાર અંદરથી ભાવના, અંદરથી વિકલ્પ આવ્યો કે ભાવના ભાઈ કે આ ગ્રસ્થ આશ્રમ છોડીને હું યથાર્થ, આજ સુધી જે દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું એ નહીં, યથાર્થ દ્રવ્યલિંગ, ભાવલિંગ સહિત નું દ્રવ્યલિંગ, યથાર્થ પણે હું ક્યારે ભાવું અને ક્યારે એ માર્ગ જીસ પંથ ચલે ભગવંત વહી આચરીએ, તો એ માર્ગ ઉપર હું શીઘ્ર ક્યારે આરૂઢ થાઉં, ક્યારે ગમન કરું, ક્યારે પ્રણમન કરું, એવી દશા મારા જીવનમાં ક્યારે આવે કે પીછી કમંડલ લઈને હું વન જંગલમાં યથાર્થ મુનિ દશા ધારણ કરીને ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ, શ્રદ્ધાનુપૂર્વક ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ પ્રગટ કરીને હું મોક્ષ લક્ષ્મી ને પ્રાપ્ત કરું. બોલો, ઓનેસ્ટલી આવી ભાવના આપણા અંદર માં અગર આપણે નથી ભાવતા તો ભાવવી જોઈએ. પોઈન્ટ સમજાય છે આપણને? તો એમ થાય કે ના ના, હમણાં તો અમે ગ્રસ્ત આશ્રમ, હમણાં તમે ગ્રસ્ત છે. અરે તું ગ્રસ્ત નથી, તું ભગવાન છો અને તું ભગવાન બનવાને લાયક છો, તું આવા ઉગ્ર પુરુષાર્થ કરવાને લાયક છો, તું ચારિત્ર દશા રૂપે પરણવાને લાયક છો. તારામાં એટલી શક્તિ, એક એક જીવમાં એટલી શક્તિ પડી છે, ભરી છે લવાલા પછાકર, કે એ ગ્રસ્ત પણ ત્યાગીને મુનિ ધર્મ અંગીકાર કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે. આ તો ભાવનાની અને અંદરથી એ દશા પ્રાપ્ત કરવા માટે કેટલી અંદરથી જીવને જિજ્ઞાસા છે એની વાત. નહીં તો આમાં આમાં જીવન પૂરું થઈ જશે કે નહીં કહો? બોલો, ગ્રસ્થ આશ્રમ માં જે પણ કર્તવ્ય છે કે જે પણ, એટલે મેં કીધું ને એક ચાર્ટ બનાવીએ, જે ચાર્ટ બનાવે આપણને ખ્યાલ આવે, જે મોહનીય કર્મ છે ને, મોહનીય, ખ્યાલ આવે છે? મોહનીય કર્મ ને છોડો, આપણે જીવ ના ગુણ અને એની પર્યાય લઈએ, કર્મ સાથે આપણે એને પછી કનેક્ટ કરશું. તો જીવ ચાર વસ્તુ ઉભી કરું છું, સમજો ધ્યાનથી, ખ્યાલ આવે છે? આ જે બાહ્ય બધા આપણને દેખાય છે બધા જ્ઞેય છે, સમજો, રૂપાવે. આ જે બધા પર પદાર્થ આપણને ન કર્મ છે, ખ્યાલ આવે છે? સંયોગ છે, એ બધા શું છે આપણી માટે? હું એક પિક્ચર ઉભું કરું છું કે ગ્રહસ્થ પણ કેવી રીતના આપણા અંદર માં પ્રગટ થાય. પોઈન્ટ સમજાય છે? ચાર વાત લઈને એક પિક્ચર ઉભું કરું છું કે ગ્રહસ્થપણાનો જે ભાવ છે, કે જે ઝંઝાર છે, કે ગ્રસ્તપણું છે, આપણા અંદર માં કેવી રીતના ઉત્પન્ન થાય છે, ઉભું થાય છે એની ચર્ચા કરું. એટલે ચાર્ટ કરીએ, ચાર્ટ એટલે ખાલી પોઈન્ટ કહું છું, તમે વિઝ્યુઅલાઇઝ મારી સાથે કરતા જજો, તમને આખું પિક્ચર ખ્યાલમાં આવશે, ખ્યાલ આવે છે? અને એમાંથી નીકળવાનો રસ્તો પણ તમને સ્પષ્ટ સમજાઈ જશે, ખ્યાલ આવે છે? એમાંથી નીકળવાનો રસ્તો છે કે પુરુષાર્થ છે પણ આપણને સ્પષ્ટ રીતે સમજાવે. તો સૌથી ફર્સ્ટ આપણે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ જઈએ છે, વ્યક્ત થી અવ્યક્ત તરફ જઈએ છે, ખ્યાલ આવે છે? જૂનાગમની સમજાવવાની પદ્ધતિ રહી છે. તો સૌથી પહેલા આપણે થોડી ચર્ચા સરળ છે, પણ જે બધા યંગસ્ટર છે ને એ લોકોને ખ્યાલ આવે. તો સૌથી પહેલા આપણે જ્ઞેય લઈએ. જ્ઞેય એટલે શું બેટા? જ્ઞેય એટલે શું વંદના? જ્ઞેય એટલે કે જે બાહ્યમાં જે આ બધા પર પદાર્થ આપણને દેખાય છે, આ માઇક છે, આ બુક છે, આ ફોન છે, ખ્યાલ આવે છે? આ ટેબલ છે, આ શરીર છે, આ બાહ્ય જે સંયોગ છે જે આપણને દેખાય છે, મારી સાથે વિઝ્યુઅલાઇઝ કરજો બધા, ઓકે? તો એ બધું શું છે આપણા માટે? આપણા માટે બધું શું છે? આપણાથી ભિન્ન, આપણાથી ભિન્ન, આપણી સત્તાથી ભિન્ન, આપણામાં જેનો સદભાવ નથી એવા બધા જે પર પદાર્થ છે એને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? જ્ઞેય પદાર્થ. સમજાય છે? જ્ઞેય પદાર્થ એને શું કહેવાય? જ્ઞેય. જે પણ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન જાણે છે બધું આપણી માટે શું છે? સ્થૂળ સૂક્ષ્મ બધું શું છે આપણી માટે? જ્ઞેય. બરાબર. હવે એ જ્ઞેય નો સ્વભાવ કેવો છે કે આપણા જ્ઞાન માં એ જ્ઞેય જણાય, અને આપણા જ્ઞાન નો સ્વભાવ કેવો છે કે એ જ્ઞેયો ને જ્ઞાન માં જ્ઞાન રહીને જ્ઞેયોમાં જયા વગર, જ્ઞેયો જ્ઞાન માં આવ્યા વગર એ જ્ઞાન એ જ્ઞેયો ને નિર્દોષ પણે એને જાણે. બે વાત થઈ, કઈ કયા બે વાક્ય ઉભા થયા જલ્દી મારી સાથે બોલો. જો આ ક્લાસ છે, ખ્યાલ આવે છે, બધા સાથે બોલવાનું છે, ઇન્વોલ્વ થવાનું છે, તો તમને યાદ રહેશે શું આપણો આપણો ટોપિક શું છે, ગ્રસ્ત પણું કેવી રીતના આપણી અંદર ઉભું થાય છે અને એનાથી કેવી રીતના છૂટાય. કેમ? કારણ કે સર્વથા કલ્યાણ કરને વાળા નહીં છે. હવે આને આ ભાવમાં અગર મરી જશું, એટલે કે મૃત્યુ થઈ જશે, દેહ છૂટી જશે, ગ્રસ્તપણાના જ ભાવોમાં જે રીતે ચક્રવર્તી કુરુમતી કુરુમતી બ્રહ્મદત્ત ચક્રવર્તી ચાલા છે, શુભમ ચક્રવર્તી બ્રહ્મદત્ત ચક્રવર્તી કુરુમતી કુરુમતી પોતાની પત્ની ના રાગમાં અને મૃત્યુ પામ્યા તો ક્યાં ગયા? સાતમી નરક માં ગયા. સાતમી નરક સમજાય છે? તો એ જે સમજો, ફીલ કરો કે અગર આપણે મોરા દ્વેષ એટલે કે આ ગ્રસ્તપણા ના ભાવમાં એ રૂપે જ પ્રણમતા, એની જ રૂચિ, એની જ મહિમા, એની જ તન્મયતા, એમાં આશક્તિ, એમાં લીનતા, એમાં રમેતા, અને એમાં ને એમાં એમાં ને એમાં એમાં ને એમાં જ અગર આપણું મૃત્યુ થઈ ગયું અને આપણે ખરેખર જે માર્ગ છે, જે આત્મા છે, જે મોક્ષ માર્ગ છે, સુખી થવાનો ઉપાય છે, એને આપણે અગર સમજ્યા પણ નહીં, આપણને એની પ્રત્યે બહુમાન પણ ના આવ્યું, મહિમા પણ ના આવી, તો આપણે ક્યાં જઈને આપણા ઉદારા થશે? વિચાર આવો ઉદય પાછો આવવાનો નથી, આવા સહયોગ પાછા મળવાના નથી, આવા દેવશાસ્ત્ર ગુરુ આ વાત સમજાવવા માટે દુર્લભ છે, સહેલાઈથી પાછા મળવાના નથી. વાત સરળ લાગશે, ખ્યાલ આવે છે? સરળ છે વાત, ભાષાઓ સરળ છે, ગ્રંથ જ આખો બહુ સરળ છે અને બહુ સરસ છે કે જે આપણને નિરંતર એક પ્રેરણા આપતું રહે. તો બે કયા ફેક્ટર ઉભા કર્યા જલ્દી જલ્દી? જ્ઞે અને જ્ઞાન, બરાબર છે? તો જ્ઞે એ કોઈ ગ્રસ્તપણાનું કારણ નથી, ખ્યાલ આવે છે? જ્ઞે ના કારણે કોઈ અહીંયા ગ્રસ્તપણ ઉભું નથી થતું. જ્ઞે તો જ્ઞે છે, જ્ઞે તો પર છે, જ્ઞે તો મારાથી અત્યંત ભિન્ન છે. હવે જ્ઞે જ્ઞાન માં જણાય છે તો એ જ્ઞાન પણ ખરેખર ગ્રસ્તપણાનું કારણ નથી. કોઈ સમજાય છે? કારણ કે જાણવો એ તો મારો સ્વભાવ છે, જાણવું એ તો મારું શું છે, સ્વરૂપ છે, એ તો મારું પરિણમન છે. તો એક ફીલ કરજો, ખ્યાલ છે? આપણે કેવી રીતના આમાં ગુંજવાઈએ છીએ, જાર ઉભી કરીએ છીએ, જંજાર ઉભી કરીએ છીએ, એ સમજીએ. તો બે ફેક્ટર થઈ ગયા, જ્ઞે અને બરાબર જ્ઞે અને જ્ઞાન, બરાબર બે ફેક્ટર થયા. તમે કહેતા હતા ને બાપુજી, બાપુજી તમે કહેતા હતા ને કે લેક્ચર માં તમે જેટલું લો છે એને પોઈન્ટ વાઇઝ લો, તમે એને સમરાઈઝ કરો, છેલ્લે ત્રણ ચાર પોઈન્ટ કહો કે શું આજે આવ્યું. તો આજે આ પોઈન્ટ વાઇઝ લઉં છું એટલે તમને ખ્યાલ રહે કે આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ સમજ્યા, બરાબર છે? તો જ્ઞે અને જ્ઞાન, આ બુક તમારા હાથમાં છે, શું છે તમારી માટે? ખ્યાલ આવે? કુર્તો પહેર્યો છે સફેદ, એ શું છે તમારી માટે? હવે વિચાર કરજો, આપણે એને સહેલાઈથી જ્ઞે કહી દઈએ છીએ પણ આપણે એને જ્ઞે માનતા નથી. પોઈન્ટ સમજાય છે? આપણે બોલી તો નહીં, અહીંયા તો અહીંયા પૂછી જેટલા પણ પ્રશ્ન એ બધા એમ જ કે છે જ્ઞે છે, ખ્યાલ આવે? દીકરો બોલો, અને દીકરી અને જમાઈ, જમાઈ જોરથી અવાજ આવો એમ નહીં ચાલે, જમાઈ અને એક લાખ નો હાર અને એક લાખ ની મોટર, એક લાખ તો બહુ છે, 10 લાખ ની મોટર, બોલો બોલો જલ્દી, 10 લાખ ની મોટર, મન ગમતો હાર, મન ગમતા આભૂષણ, મન ગમતા વસ્ત્ર, મન ગમતો જે પણ પુત્ર અને એનો પુત્ર, બોલો. જ્ઞે છે, જ્ઞે ખરેખર જ્ઞાન માટે જ્ઞે છે. તો બે ફેક્ટર ઉભા થયા. હવે આપણે કહીએ ને બે ભૂત ઉભા થાય છે, આ બે માં કોઈ પ્રોબ્લેમ નથી, આ બે માં કોઈ પ્રોબ્લેમ નથી, નથી જ્ઞે માં કોઈ પ્રોબ્લેમ, ખ્યાલ આવે છે કે નથી જ્ઞાન માં કોઈ પ્રોબ્લેમ, ખ્યાલ આવે છે? હવે જે એક બાજુ રાખો જ્ઞે, એક બાજુ રાખો જ્ઞાન, જ્ઞે અને જ્ઞાન, અને જ્ઞાન ની પાછળ આખો જ્ઞાયક કે જેમાંથી જ્ઞાન નો પ્રવાહ, સમજાય છે? જેમાંથી જ્ઞાન નો આખો પ્રવાહ પ્રવાહિત થાય છે, વહે છે, નીકળે છે, વ્યક્ત થાય છે, એ આખો જે જ્ઞાયક, જે જ્ઞાન નો પુંજ છે, અનંત ગુણો નો જે પિંડ છે, અનંત શક્તિ નો જે સંગ્રહાલય છે, અનંત ગુણો નો જે ગોદામ છે, અનંત સામર્થ્ય ભરેલો છે, અનંત સ્વભાવ ને લઈને બેઠો છે, એવો આખો જ્ઞાયક. તો જ્ઞે જ્ઞાન જ્ઞાયક. કેન યુ અન્ડરસ્ટેન્ડ? અરે હાજી કે નાજી. જ્ઞે મારી સાથે બોલો, જ્ઞાન જ્ઞાયક. આ ત્રણ ચેપ્ટર સમજાયા. હવે આપણે અહીંયા એક ઉભું કરવાનું છે ને અહીંયા એક ઉભું કરવાનું. પોઈન્ટ સમજાય છે, યાદ રહેશે, વિઝ્યુલાઇઝ થશે, ઘરે જઈને લખી લેજો. જ્ઞે જ્ઞાન અને જ્ઞાયક. અને જ્ઞે માં લિસ્ટ બનાવતા રહેજો. સમજાય છે? જ્ઞે માં લિસ્ટ બનાવજો. એમાં જ્ઞે માં જળ ગિને, જ્ઞે માં ચેતન ગિને, દૂરવર્તી ગિને, નિકટવર્તી ગિને. ખ્યાલ આવે છે? સમજાય છે? મન ગમતા ગિને, ન ગમતા ગિને, નહીં એવું બધું પણ આવે ને ગિને માં. એવું કઈ ન આવે, ગિને તો ગિને છે. હા, નિકટવર્તી દૂરવર્તી આવે, સ્થૂળ અને સૂક્ષ્મ આવે, જળ અને ચેતન આવે, પણ મન ગમતા ને ન મન ગમતા ગિને, ગિને ના ભેદ જ નથી. તને કોઈ અધિકાર જ નથી ગિનેવામાં. તારે એવા ભાગલા તું કરે કે આ મન ગમતા ને આ મન ગમતા ને આ સારા ને આ ખરાબ, તને કોને એવો અધિકાર આપ્યો? ક્યાંથી નીકળી હશે એક પંક્તિ? મને તો કૃપાંતર નું હૃદય દેખાય. ક્યાંથી નીકળી હશે? રટકણ કે રિદ્ધિ વે માની કે દેવ ની સર્વે માન્યા ભૂતગે એક સ્વભાવ. અરે બોલો, સમજાય છે? લાસ્ટ બે ત્રણ લેક્ચર થી આપી તો હું જ બોલતી હતી, તમે લોકો સાંભળતા હતા ને. મને ઘરે જઈને થાય કે યાર આજે આ લોકોને કઈ સમજાયું હશે કે નહીં, એટલે આજે તમને બોલાવું છું. ચલો બોલો મારી સાથે. ત્રણ સેક્ટર કયા થયા? રાજીવભાઈ બોલો, થઈ ગયું, પતિ ગયું, સેટલ થઈ ગયા. ચલો ત્રણ સેક્ટર બોલો કયા કયા? જ્ઞે જ્ઞાન અને જ્ઞાયક. બરાબર છે? હવે આ ત્રણ માં કઈ પ્રોબ્લેમ લાગે છે, કોઈને કઈ હોય તો કહી શકો છો. ના ના, કોઈને હોય કઈ પ્રોબ્લેમ, ત્રણ સેક્ટર માં કોઈને કઈ ઇસ્યુ હોય, કોઈને કઈ હોય કે તમે કહો છો ત્રણે માં કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમને તો ત્રણે માં પ્રોબ્લેમ દેખાય. બોલો, કઈ ક્લિયર પ્રોબ્લેમ નહીં હોય જ્ઞે માં? ભાઈ તમને જ્ઞે માં કોઈ ઇસ્યુ, કોઈ પ્રોબ્લેમ કે ભાઈ આ વાળા દુઃખ ના? ભલે આપણે માનીએ કે વસ્તુ અલગ છે, પણ વસ્તુ સ્વરૂપ થી જો તો, વસ્તુ સ્વરૂપ ની સમીપ જઈને જો તો જ્ઞે માં કોઈ પ્રોબ્લેમ નથી. આખા લોકા લોક ને જાણવા વાળા કેવળ જ્ઞાન માં પણ કોઈ પ્રોબ્લેમ નથી. છે? બોલો, ખ્યાલ આવે છે? સમજાય છે? કથન ભાઈ બરાબર છો? હા, ખ્યાલ આવે છે? તો એ જે જ્ઞે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હાથ તમારો જે તૂટ્યો એ શું છે? બોલો, પ્લાસ્ટર બાંધીને આવ્યા છે, શું છે? જ્ઞે છે. આ શરીર છે, જ્ઞે છે. હવે જે બે ફેક્ટર ઉભા કરી છે એટલે તમને ફીલ આવશે કે ખરેખર ખાઈ છે શું. તો જ્ઞે જળ એક વાર જલ્દી સેમી બેન, જ્ઞે એક વાર જો સીધા અવાજ આવો જોઈએ. દીપાવલી નો અવાજ આવો જોઈએ. દીપાવલી અવાજ આવે તો કેજો, અને આગળ વાળાનો અવાજ તમને પાછળ આવો જોઈએ. તમારો અવાજ આગળ પણ આવવો જોઈએ. બરાબર? ચલો, જ્ઞે. અચ્છા, જ્ઞે ને બે શબ્દમાં, બે શબ્દમાં જ્ઞે ને, ચલો આપણે લીધું તું હમણાં સહી બેન, જ્ઞે ને બે શબ્દમાં આખું વિશ્વ, હા ને, સ્વથી ભિન્ન આખું વિશ્વ, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય, એ આખું વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા. ચલો, જ્ઞે ઇઝ ઇક્વલ ટુ, અરે બોલો, ઓલી પ્રવચન સાર ની ગાથા યાદ આવે છે દીપાવલી? જ્ઞે જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞાય લોકાલોક પ્રમાણ, ને લોકાલોક જ્ઞાન પ્રમાણ, ને જ્ઞાન આત્મા પ્રમાણ. ચલો, આખું વિશ્વ જ્ઞે ની ફોર્મ્યુલા જલ્દી. આખું વિશ્વ, જ્ઞે ની બાજુમાં શું લખશો બાપુજી? આખું વિશ્વ, આખું વિશ્વ. બરાબર છે? ચલો આગળ, જ્ઞાન અને જ્ઞાય. હવે શું થાય છે? જ્ઞે જે જો આખું બોલું છું, જે જ્ઞાયક જ્ઞાન થી સંપન્ન છે અને એનું જે પણમન જ્ઞાન 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 રૂપે પ્રવાહિત થાય છે, એ જ્ઞાન નો સ્વભાવ, એ જ્ઞાન નો, અરે જ્ઞાન જ્ઞાન, આપણે જ્ઞે ની ફોર્મ્યુલા શું લખી? આખું વિશ્વ. તો જ્ઞાન ની સામે શું લખશો? કે જ્ઞાન નો સ્વભાવ સ્વ અને પર ને જાણવાનો, સ્વ પર પ્રકાશક સ્વભાવ. જ્ઞાનની સામે શું લખશો? જલ્દી જલ્દી, સ્વ પર પ્રકાશક સ્વભાવ. એટલે સ્વને, એટલે કે પોતાને, એ જે જ્ઞાન છે એ પોતાને અને આખા વિશ્વને, એટલે કે પરને જાણવાની કે કરવાની? જલ્દી, જાણવાની કે કરવાની? જાણવાની સામર્થ્ય ધરાવતું એ જ્ઞાન છે. સમજાય છે ભાઈ? સમજાયું? તો જ્ઞે ની સામે શું લખ્યું રૂપાબેન? જલ્દી જલ્દી હવે તો યાદ રહી જોઈએ. જ્ઞે ની સામે હું એક જણ પાસે છેલ્લે બોલાવીશ. હા, ખ્યાલ આવે છે? ડરાવતી નથી, નહીં બોલાવું. પ્રેશર થી નહીં સામે, સ્ટ્રેસ ફ્રી સામે. જ્ઞે, જ્ઞે ની સામે શું લખવાનું? આખું વિશ્વ, ખ્યાલ આવે? કાશ્મીર અને બરફ, બોલો, મહારાજી બિંદના આખું વિશ્વ. હે, ખ્યાલ આવે છે? મને બધાની લાઈફ ની સ્ટોરી ખબર છે. જરાક કહું એટલે જરાક ચોટ લાગે, બીજું કઈ એમાં ઇન્ટેન્શન નથી. જરાક આમ ફીલ થાય કે અરે ઓહો, આ જ્ઞે લુપ્ત ભાવમાં આપણે ક્યાં હું કરું છું, અને આખું ચાર્ટ પૂરું કરીશ ત્યારે તમને ખ્યાલ. ચલો, જ્ઞે ની સામે હવે ઘરે જઈને ભોજન કરશે તો ભોજન થાળી મસ્ત મસ્ત ખાવાનું આઈટમ, બોલો, બધું શું લાગવું જોઈએ? પ્રેક્ટિકલ કરજો, શું લાગવું જોઈએ? જ્ઞે, 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 બરાબર. અને જ્ઞાન ની સામે શું લખ્યું? સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક સ્વભાવી એ જ્ઞાન, બરાબર. જ્ઞાન અને જ્ઞાયક, તો જ્ઞાયક, જ્ઞાત છે તો જ્ઞાત છે તો તે, બરાબર. હવે શું થાય છે કે એ જે જ્ઞાન નો સ્વભાવ સ્વપર પ્રકાશક, એનો સ્વભાવ જ છે સ્વપર પ્રકાશક સ્વભાવ. એક વાત કહી દઉં થોડાક સૂક્ષ્મ અભ્યાસીઓ માટે, સ્વપર બધાને ખ્યાલ છે, સ્વપર પ્રકાશક સ્વભાવ આત્માના અનંત ગુણોમાં એક જ જ્ઞાન ગુણ નો છે. શ્રદ્ધા ગુણમાં નથી સ્વપર પ્રકાશક સ્વભાવ, ચારિત્ર ગુણમાં નથી સ્વપર પ્રકાશક સ્વભાવ. સમજાય છે? સ્વપર પ્રકાશક સ્વભાવી આત્મામાંથી અનંત ગુણ, આત્માના અનંત ગુણોમાંથી કયો ગુણ છે? જ્ઞાન. કે સ્વ અને પરને જાણવાની સામર્થ્ય ધરાવે, બરાબર છે? તો જાણવાનો તો આપણો શું છે? સ્વભાવ છે. જાણવાનો તો આપણે શું છે? નેચર, બરાબર. તો હવે સ્વ અને પરને જાણે છે, સ્વ અને પરને જાણી શકે છે, અને એટલે માટે શું થાય છે કે જે આપણી બાજુ આજુબાજુમાં જે જ્ઞેયો છે, જ્ઞેય આપણા જ્ઞાનમાં શું થાય છે? જળકે છે. આપણા જ્ઞાનમાં શું થાય છે? જણાય, બરાબર. અહીંયા સુધી કોઈ ઇશ્યુ? આપણે એક એક સ્ટેપ આગળ વધીએ. પહેલા આપણે જ્ઞેય, જ્ઞાન, જ્ઞાયક, જ્ઞે ની ફોર્મ્યુલા, જ્ઞાન ની ફોર્મ્યુલા અને જ્ઞાયક નું સ્વરૂપ સમજ્યા. હવે આપણે એક સ્ટેપ આગળ લીધો કે શું થાય છે કે જ્ઞે છે એ પ્રતિ સમય આપણા જ્ઞાન ની પર્યાયમાં, જ્ઞાન દર્પણ, જ્ઞાન ની સ્વચ્છતામાં કોઈ ને કોઈ, કોઈ ને કોઈ જળ ચેતન પદાર્થો આપણા જ્ઞાનમાં શું થાય છે? ત્યાં સુધી કોઈ ઇશ્યુ છે? અરે જલ્દી બોલો, નથી ને કોઈ ઇશ્યુ ત્યાં સુધી? કે જ્ઞે જ્ઞાનમાં જણાય છે, ને જ્ઞાન જ્ઞે ને શું કરે છે? જાણે છે. જ્ઞાન જ્ઞે ને શું કરે છે? જાણે છે. અને જ્ઞે જ્ઞાનમાં, અને ઇટ ઇઝ સો બ્યુટિફુલ કે જ્ઞે જ્ઞાનમાં આવ્યા વગર અને જ્ઞાન જ્ઞેમાં જયા વગર, જ્ઞાન જ્ઞાનમાં રહીને, જ્ઞે જ્ઞેમાં રહીને, જ્ઞાન જ્ઞે ને આ ટેબલ ના ખુરશી ને મેં જાણી, ખુરશી મારા જ્ઞાન માં આવી ગઈ? અરે જલ્દી બોલો, આવી ના ગઈ ને? તમે તમારા બાળકને, બાળકને જાણ્યું તો બાળક જ્ઞાન માં આવી ગયું, ઘૂસી ગયું અંદર? તમે ઘૂસી ગયા એમાં? તમે છૂટા રહ્યા કે નહીં? એ છૂટો રહ્યો કે નહીં? એ ભિન્ન છે કે નહીં? તમે ભિન્ન છો કે નહીં? હવે આમાં શું 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 ખબર પડી? કે જ્ઞાન ની એવી સ્વચ્છતા કે જ્ઞાન જ્ઞાન માં રહીને જ્ઞેયો ને જાણે. આટલું સમજાયું? હવે શું થાય? જાણતા વે, હવે જ્ઞે જ્ઞાન, હવે સબ પકડજો, હવે પકડજો, હવે પોતાની ફીલિંગ, પોતાની માન્યતા અને પોતાના પરિણામ પકડજો. હવે બે વાત ઉભી કરીશું, જ્ઞે જ્ઞાન જ્ઞાયક, અને હવે બે વાત ચલાય છે. તો જ્ઞે જ્ઞાનમાં જણાતા, એ જે જ્ઞે જ્ઞાનમાં જણાયું એ તો જ્ઞાનનું પ્રણમન હતું, એ તો જ્ઞાનનું કાર્ય હતું, એ તો જ્ઞાનની સ્વચ્છતા હતી, એ જ્ઞાનનો સ્વભાવ હતો. અહીંયા સુધી નગર રહી ગયા હોત, ખાલી એ જ્ઞેયોને જાણતા રહી ગયા હોત, જાણવા રૂપે રહી ગયા હોત, પણ સમજાય છે? અને આ બે ફેક્ટર ઉભા ન થઈ રહ્યા હોત તો આજે અહીંયા નો દેખાવ. પોઈન્ટ સમજાય છે? હવે તમે કહેશો સસ્પેન્સ તો બોલો, બે ફેક્ટર કયા છે? બોલો કયા છે બે ફેક્ટર? તો અહીંયા છે શ્રદ્ધાની વિપરીત પરિણતિ મોહ, એટલે મિથ્યાત્વ. પોઈન્ટ સમજાય છે? અહીંયા શું ઉભું થયું? જ્ઞે જ્ઞાનમાં જણાતા શ્રદ્ધાનું પણ પ્રણમન ત્યારે ચાલી રહ્યું છે ને, શ્રદ્ધાની પણ પર્યાય ચાલી રહી છે. તો શ્રદ્ધામાં શું થયું? મોહ, મોહ, મોહ વાળું, મોહ એટલે મિથ્યાત્વ, એટલે શું કહ્યું શ્રદ્ધા એ કે અહીંયા જ્ઞે છે, આ અહીંયા જ્ઞાન છે, આ જ્ઞે છે. અને શ્રદ્ધા એ શું કહ્યું, જ્ઞે જ્ઞાન માં જણાતા શ્રદ્ધા એ શું કહ્યું કે આ મારું છે. હવે અહીંયા શ્રદ્ધા શ્રદ્ધા નથી, મોહ, શ્રદ્ધા અને મોહ. હવે મોહ ના પાંચ ભેદ કરો. મોહ ના સાત સમજાય છે, મોહ ના પાંચ ભેદ કરો. પાંચ મિથ્યાત્વ ના પાંચ મહાન મોટા પુત્ર છે. પાંચ પુત્ર છે, કયા પાંચ? કયા પાંચ? એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, સ્વામિત્વ, અધિનેય અને જ્ઞાતૃત્વ. ત્યારે સ્વામિત્વ સુધી નો એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ અને સ્વામિત્વ. આજે અહીંયા શ્રદ્ધામાં ભાવ ઉભો થયો અને એની સાથે સાથે સાયમેન્ટેનિયસલી અહીંયા ચારિત્રમાં 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 રાગ દ્વેષના કણા, ક્રોધ, માન, માયા, લોભ. તો ક્રોધ અને માન એ દ્વેષના કણા અને માયા અને લોભ એ રાગના કણા. તો અહીંયા શું થયું? હવે પ્રેક્ટિકલી એને ફીલ કરો કે આ થાય છે કે નહીં. સવારથી રાત અનાદિકાળ થી આજ સુધી એટ ધીસ પોઈન્ટ ઓલસો યુ સી કે જ્ઞે જ્ઞાન આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલે. હજી એ શાસ્ત્ર ઉભું જ નથી કહીને કરવી, આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલે છે. પોઈન્ટ પકડાય છે? જલ્દી પોઈન્ટ પકડાયો. જ્ઞે જ્ઞાન છે કે નહીં એ હટી જશે, ક્યાંય જતા રહેશે, ઓછા થશે, વધશે, બોલો જલ્દી. તો એમાં કઈ કરવાનું છે? એ જ્ઞાન માં જણાય છે એમાં કઈ? જો તમને સાચી કહું, આપણી હવે તમને પકડાય તો પકડજો, આપણી હરેક જ્ઞાન ની પર્યાયમાં કયું વર્ગ ને કયું વર્ગ ને જણાશે એ પણ નક્કી છે. ભાઈ પકડાય છે? હરેક જ્ઞાન ની પર્યાયમાં કયું જ્ઞે જણાશે એ પણ નક્કી છે, એ પણ ક્રમબદ્ધ છે. જ્ઞે નું પરમાણ ક્રમબદ્ધ, જ્ઞાન માં કયું જ્ઞે જણાશે એ પણ ક્રમબદ્ધ, જ્ઞાન ની કઈ પર્યાય આવશે એ પણ ક્રમબદ્ધ. કોઈ સમજાય છે? તો હવે શું થયું અહિયાં? તો જ્ઞે જ્ઞાન માં જણાયા અને અહિયાં શું કર્યું મોહભાવ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, સ્વામિત્વ. આ મોહ ના પુત્ર છે, આ ખતરનાક છે. અને અહિયાં શું થયું? અહિયાં શું થયું? રાગ મોહ સાથે અહિયાં રાગ દ્વેષ ના પરિણામ ગયા. કોઈ તમને રાગ દ્વેષ ના પરિણામ, સારું ખરાબ એ રાગ દ્વેષ ના, ગમો અણગમો, કશાય નો કશાય, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોભ, ભય આદિ બધા નવ કશાય અહિયાં ઉભા છે. તો બોલો હવે આખું આખું ચાર્ટ સમજાયું? જ્ઞે, જ્ઞાન, જ્ઞાયક, મિથ્યાત્વ અને રાગ દ્વેષ. હવે સૌથી પહેલા ચલો, સૌથી પહેલા કોનો નાશ થશે? સૌથી પહેલા શું જશે? જલ્દી સૌથી પહેલા આ ચાર્ટ માંથી શું જશે? કે ગ્રસ્તપણું, ગ્રસ્તપણા નો અભાવ થશે. ગ્રસ્તપણા નો અભાવ ગ્રસ્ત આશ્રમ માં રહીને થવાનો છે. ચાલુ ગ્રસ્તપણા નો અભાવ ગ્રસ્ત આશ્રમ માં રહીને ચાલુ થવાનો છે અભાવ. અને પૂર્ણતા થશે મુનિ દશા. પોઈન્ટ પકડાય છે? પોઈન્ટ પકડાય છે? ગ્રસ્ત આશ્રમ નો, ગ્રસ્ત આશ્રમ માં ગ્રસ્તપણા નો અભાવ થવાનું ચાલુ થશે. અને ગ્રસ્તપણા નો અભાવ એટલે સૌથી પહેલા કોનો અભાવ થશે? મિથ્યાત્વ નો, જ્ઞે નો નહીં. આપણે 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 સુખી થવા માટે શું કરીએ છીએ? જલ્દી, આપણે સુખી થવા માટે શું કરીએ છીએ? જ્ઞે ને હટાવીએ. આપણે સુખી થવા માટે શું કરીએ છીએ? જ્ઞાન ને હટાવીએ. મને કેમ કીધું તમે? તમે મને કીધું એટલે દુઃખ થયું ને. મને કીધું જ ન હતો, મને જણાવ્યું જ ન હતો. પોઈન્ટ પકડાય છે? મેં જાણ્યું જ ન હતો, મને ખબર જ ન પડી હતો. મને કેમ જણાવ્યું? મને કેમ કીધું? તો કોનો નાશ કરો છો? જ્ઞાન નો. પોઈન્ટ પકડાય છે? સમજાય છે ને? કોનો નાશ કરો છો? જ્ઞે નો. જ્ઞે ને હટાવો છો, જ્ઞે ને આમ તેમ કરો છો, જ્ઞે થી ભાગો છો, જ્ઞે ને ભગાવો છો. આ સૌથી મોટો રોંગ ઉપાય છે, ખોટો, સૌથી ખોટામાં ખોટો ઉપાય સુખી થવામાં. તો જ્યાં જ્ઞે છે એને રહેવા, જે જ્ઞે છે એને રહેવા. અચ્છા, કર્મ નો ઉદય શેમાં આવશે? આમાં કર્મ નો ઉદય શેમાં આવશે? દ્રવ્ય કર્મ નો ઉદય શેમાં આવશે? જલ્દી, આ ચાર્ટ માં દ્રવ્ય કર્મ નો ઉદય શેમાં આવશે? જ્ઞેમાં આવશે. જ્ઞેમાં, નિત્યાત્મ નહીં, જ્ઞેમાં. દ્રવ્ય કર્મ નો ઉદય, દ્રવ્ય કર્મ, નો કર્મ, એ બધું શેમાં આવશે? જ્ઞેમાં આવશે. કોઈ સમજાય છે? ગિને ને સુખી થવા માટે સંધ્યાબેન ગિને ને નથી હટાવવાનું, એને જાણતા જ્ઞાન ને પણ ડિસ્ટર્બ નથી કરવાનું. જ્ઞાન તો મારો સ્વભાવ છે. અચ્છા, વી હેવ ટુ વર્ક ઓન વિથ ફેક્ટર મો. જે ગણાય છે ત્યાં આપણને કે મો થાય છે, મારું છે સારું. અચ્છા, ઇષ્ટ અનિષ્ટપણું, ઇષ્ટ અનિષ્ટપણું એ રાગ દ્વેષ ના પરિણામ નથી, ચારિત્રની વિકારી દશા નથી. ઇષ્ટ અનિષ્ટપણું એ શ્રદ્ધાની વિપરીત તર્ક. જ્ઞાની ને જ્ઞેને જોતા અસ્થિરતા જેને રાગ દ્વેષ થઈ શકે, પણ જ્ઞાની ને કોઈ જ્ઞેમાં ઇષ્ટપણું ને અનિષ્ટપણું નથી હોતું. સમજી લેજો, કારણ કે ઇષ્ટ અનિષ્ટપણું એ શ્રદ્ધાની વિપરીતતા. કોઈ સમજાય છે? તો આ ભાવમાં વી હેવ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધીસ ફેક્ટર. મિત્યાત્વ. કોઈ સમજાય છે? કે જે પણ જીને મારા જ્ઞાનમાં જણાય એને જાણતા હું મિથ્યાત્વ એટલે મોહભાવ રૂપે મિથ્યાત્વ અજ્ઞાન બે યા નહીં લો, મોહભાવ રૂપે ને અજ્ઞાન ભાવ રૂપે હું નહીં પરણ. કારણ કે મોહ સાથે જે રાગ થાય છે અનંતાનુબંધી રાગ, મોહ સાથે નો જે રાગ દ્વેષ નો ભાવ છે અનંત સંસાર નું કારણ. તો સૌથી પહેલા રાગ દ્વેષ નો પણ અભાવ નથી કરવાનો. આપણે ત્યાં આવી નક્કી જઈએ છીએ કે રાગ ઓછો થઈ ગયો, હવે દ્વેષ ઓછો થઈ ગયો, હવે તો અમે બોલતા જ નથી, રાગ કરતા જ નથી, દ્વેષ કરતા જ નથી, કઈ રિસ્પોન્સ કરતા જ નથી, કઈ કોઈ સમજાય છે? તો એ પણ ખોટું છે. કોઈ પકડાય છે? તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પર વર્ક કરવા માટે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ નિત્યત્વ, જે જ્ઞાને જોતા મારા પણું સારા પણું ઇષ્ટપણું અનિષ્ટપણું કરતા ભાવ, કરતા કર્મ અધિકાર કેમ લખો? જીવ અજીવ અધિકાર એકત્વ મમત્વ બુદ્ધિ ને તોડાવવા માટે લખો. સમય સારગીમાં સૌથી પહેલો જીવ અજીવ અધિકાર પૂર્વરંગ પછી, અને કરતા કર્મ અધિકાર કરતા અને ભોગતા બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ ને તોડાવવા માટે લઈ. કોઈ સમજાય તો? કરતા કર્મ ની જે ભ્રાંતિ છે, જે જ્ઞાને જોતા અહીંયા કરતા પણ ઉભું થાય છે કે નહીં, મેં કર્યું, હું બોલ્યો. કોઈ સમજાય છે? મેં કર્યું, મેં બનાવ્યું, જે જ્ઞાનું પ્રણમન છે એમાં અહીંયા શું થાય છે? એને જોતા જ્ઞાનું પ્રણમન શેમાં થયું? જ્ઞાનમાં. જલ્દી, જ્ઞાનું પ્રણમન શેમાંથી થયું? જ્ઞાનથી થયું, જ્ઞાનમાં થયું, જ્ઞાન વડે થયું, જ્ઞાનની મર્યાદામાં રહીને જ્ઞાનમાં જ્ઞાનનું પ્રણમન થયું. પણ અહીંયા શું થયું? અહીંયા શું થયું? કરતા પણ. રોટલી કોને બનાવી, ઘર કોને બનાવ્યું, દુકાન કોને બનાવી, વ્યાપાર કોને કર્યો? કોઈ સમજાય છે? અહીંયા કરતા પણ, એ જ્ઞાને જોતા કરતા પણ, જ્ઞાને જ્ઞાનમાં જણાતા, જ્ઞાન જ્ઞાનમાં જણાતા કરતા પણ, એકત્વ પણ, મમત્વ પણ, મારા. સમજાય છે? આ શરીર હું અને આ પરદ્રવ્ય મારા, અને હું એનો કરતા, અને હું એનો ભોગતા, અને હું એનો સ્વામી. કોઈ ખ્યાલમાં આવે છે? સમજાય છે? તો આપણે અહીંયા તો કામ જ નથી કરતા, કરીએ છે? ઓનેસ્ટલી કહો, કેટલો અંદરમાં તત્વ અભ્યાસ વડે આ મોહ ભાવ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ કે એક એક જે ભાષાનું પરણમન, જે વર્ગના ભાષા રૂપે પરણમી રહી છે, શબ્દ રૂપે પરણમી રહી છે, એ ખરેખર જ્ઞેમાં છે, મારા જ્ઞાનમાં જણાય છે, અને એ મારા જ્ઞાનનું માત્ર જ્ઞે છે કે આ સમયે આ ભાષા વર્ગનાનું આ જ શબ્દ રૂપે પરણમન થવાનું છે. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે આ ટીકા રચી નથી. બોલો, સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિ ટીકા નથી. એ તો આત્માની ખ્યાતિમાં મસ્ત હતી. અરે, આત્મખ્યાતિ ટીકા લખી નથી, એ તો દૂરની વાત. એ ટીકા લખવાનો જે ભાવ છે, એ ભાવનું પણ અહીંયા કરતા પણ તૂટી ગયું છે. ભાવ છે પણ આ કરતા પણ તૂટી ગયું, અને ભાવ પણ હવે ધીરે ધીરે નષ્ટ થઈ ગયો. હવે સમજાય છે? શું થશે? ગિને ગિને જેટલા છે એટલા જ રહેશે. અહીંયા મોહ ભાવ જતા રાગ તૂટતો જશે, ઓછો થતો જશે, રાગ દ્વેષ ના ભાવ ક્રમે 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 જશે, વખત કોઈ, અને મોહ ભાવ એક સાથે જશે. હવે સમજાય આપણું ચિત્ર? તો અહીંયાથી મોહ ભાવ શું થયો? જ્ઞાની થયા એટલે મોહ ભાવ, કરતા કર્મની ક્રાંતિ તૂટી એટલે મોહ ભાવ, અરે બોલો જલ્દી, મિત્યાત્વ ગયું એટલે મોહ ભાવ, આ શરીર માંથી એકત્વ બુદ્ધિ તૂટી એટલે મોહ ભાવ ખતમ, મોહ ભાવ ગયો. તો પેલા આ ફેક્ટર શું થશે? જશે. પછી તો પણ પછી રાગ દ્વેષ જશે કે નહીં? મોહ સાથે થોડો રાગ જશે, એટલે કે એક અંશ રાગ જશે, એટલે અનંતાનુબંધી નો રાગ જશે, પણ હજુ બીજો રાગ ઉભો છે. મોહ ગયો, જ્ઞાની થઈ ગયો, આત્માને જાણી લીધું અને બહાર આવીને જ્ઞેયોને પણ જાણે છે. પણ જે જ્ઞેય જ્ઞાનીને જણાય છે, જ્ઞાનીને એ જ્ઞેયમાં મોહ ભાવ નથી થતો. જે આપણને હર સમય શું થાય છે, મોહ ભાવ. બોલે અહિયાં તમે આ તત્વ સાંભળી રહ્યા છો, પણ અંદરમાં તમે અગર એનાલાઇઝ કરો તો તમારા અંદરમાં હમણાં શ્રદ્ધાની પર્યાયમાં મોહ ભાવ ચાલુ છે કે નહીં? બોલો, આ શરીર હું છું એવું એકત્વ ચાલુ છે કે નહીં? બોલો, ખ્યાલ આવે છે કે આ શરીર હું છું, ઓલું ઘર મારું છે, ઓલા પુત્ર મારા છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એવું મમત્વ ભાવ, કર્તૃત્વ ભાવ. હવે આ કામ પતાવવાનું છે, આ કામ પતાવવાનું છે, આ પ્રોજેક્ટ પતાવવાનું છે, આ કામ પતાવવાનું, આ કામ પતાવવાનું, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. ખ્યાલ આવે છે? તો એ જે અંદર માં એ કરતા ભાવ ચાલુ છે કે નહીં, મોહ ભાવ ચાલુ છે કે નહીં? ભલે અહીંયા બેઠા છે તો મંદ છે, પણ ખતમ નથી થયું. તો મંદ થશે પછી શું થશે? ખતમ થશે. તીવ્ર માંથી શું થશે? મંદ. અને મંદ માંથી ખતમ. તોરવાની સાથે એટલે કીધું ગળતું મિથ્યાત્વ. મિથ્યાત્વ કેવું થાય છે? ગળતું. મેલા કપડા હોય ને તમે ગરમ ગરમ પાણીમાં ડિટર્જન્ટ નાખીને શું કરો, બોળી રાખો કે નહીં, તો શું થાય? મેલ શું થાય? મેલ શું થાય? ગળતો જાય, છૂટો પડતો જાય, ઢીલો પડતો જાય. સમજાય છે? એના મૂળિયા હલતા જાય. હવે મને એક આ ભાવમાં મિથ્યાત્વના મૂળિયા હલાવવા માટે આપણે કેટલો પ્રયત્ન બુદ્ધિપૂર્વક કરીએ છીએ, કેટલો તત્વ અભ્યાસ કરીએ છીએ. કાંઈ પણ થાય તો ફટાકથી આપણને કહ્યું આ તો મારા જ્ઞાનનું જ્ઞેય છે, આ તો ઉદય છે, આ તો પર છે, આ તો કર્મ છે, આ તો સંયોગ છે, આ તો નિમિત્ત છે, આ તો બાહ્ય પદાર્થ છે. આમાંથી આની સાથે તો મારો અત્યંત ભાવ છે. આ તત્વ વિચારના માધ્યમથી મિથ્યાત્વ ગણતું છે. અને પછી શું થશે? રાગ દ્વેષ પણ ઓછા થતા જશે, ઓછા થતા જશે. શું થશે? મિથ્યાત્વ ગયું, રાગ દ્વેષ ઓછા થતા ગયા, અને આગળ મુનિ દીક્ષા આદિ આવ્યું તો રાગ દ્વેષ ખતમ થતા ગયા. તો મિથ્યાત્વ ગયું, રાગ દ્વેષ પૂર્ણતઃ ખતમ થઈ ગયા, અને જ્ઞેય તો જ્ઞેય રહ્યા, અને જ્ઞાયક તો જ્ઞાયક રહ્યો. પણ જ્ઞાન જે મતિશ્રુત રૂપે, જે ક્ષયોક્ષમ રૂપે હતું, એ ખીલીને કેવળ જ્ઞાન રૂપે પ્રણમી ગયું. અને કેવળ જ્ઞાનમાં લોકા લોક જણાવા છતાં પણ આ સેક્ટર ને આ સેક્ટર નહોતું, તો કોઈ રાગ દ્વેષ નો ભાવ કેવડી ભગવાનને, તીર્થંકરો ને, અરિહંત ને, સિદ્ધ ભગવાનને નથી. આખા લોકા લોકીને જાણવા છતાં નો રાગ દ્વેષ. અને આપણે બોલો થોડાક જ્ઞેય જણાય, ક્ષયોક્ષમ જ્ઞાન છે, અને જ્ઞાન માં જ્ઞેય ગણાતા અહીંયા રાગ અને દ્વેષ થાય છે અને મોહ થાય છે. એટલે જ્ઞાન ઉપર પણ મિથ્યા જ્ઞાન નો આરોપ આવે. જ્ઞાન ઉપર પણ મિથ્યા જ્ઞાન નો શું આવે છે? આરોપ આવે છે. પણ જ્ઞાન ની સમીપ જઈને જો તો જ્ઞાન માં મિથ્યા સમ્યક છે. જ્ઞાન તો જ્ઞાન છે. જ્ઞાન શું છે? જ્ઞાન તો જ્ઞાન. સમજાયું આખો ચાર? ક્લિયર થયું? ચલો આપણે આનું રીડિંગ કરીએ, પૂરું કરીએ, સમય પણ થઈ ગયો. યહ દ્રષ્ટાશ્રમ ઇસ જીવ કા કલ્યાણ કરને વાલા સર્વથા નહીં હૈ. જીત પ્રકાર મત વાલા, મત વાલા ને ચરાવી, મત વાલા એટલે જે મદિરા પાન કરે ને, મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપતો ઘર મતવાદી. જીત પ્રકાર મત વાલા વ્યક્તિ અનેક પ્રકાર થી ઉન્મત્ત ચેષ્ટાએ કરતા હૈ. મત વાલા વ્યક્તિ એટલે જે મદિરા પાન કરીને બેઠો છે એ કેવી ચેષ્ટા કરે છે? ઉન્મત્ત. ઉન્મત્ત એટલે ખ્યાલ છે, બધી આવી તેવી ચેષ્ટા કરે છે. એને કોઈ ભાન નથી, એ સુધબુદ ખોઈ બેઠો છે. પત્ની ને માતા કહે છે, આવે છે ને બધું, માતા ને પત્ની કહે છે, એને કોઈ હોશ નથી, એ બેભાન છે. સમજાય છે? તો ઉન્મત્ત ચેષ્ટાએ કરતા હૈ. ઉસી પ્રકાર યહ ગ્રસ્તાશ્રમ બુદ્ધિ, બોલો શું લખે છે તમે વિચાર કરો. યહ ગ્રસ્તાશ્રમ બુદ્ધિમાન પુરુષો કે ભી અનેક પ્રકાર કે ચરિત્ર કરતા હૈ. બુદ્ધિમાન, બોલો આપણે છે કે ના, તો બુદ્ધિમાન, બુદ્ધિમાન પુરુષો પાસે પણ આ ગ્રસ્તાશ્રમ એટલે ગ્રસ્તપણું એટલે આ મોહ. હવે ગ્રસ્તપણું ને શું પિક્ચર આવવું જોઈએ? મોહ અને રાગ દ્વેષ. કોઈ સમજાય કે આ મોહ અને રાગ દ્વેષ આ સુજીને ખેલ નચાવે છે, નાચ નચાવે છે, અને બળદની જેમ ભાર વેવડાવે છે. અને મોરૂપી પિછાસ એટલે કે ભૂતડું આ જીવને વળગ્યું છે અને ઉન્મત્ત ચેષ્ટાએ કરે છે. ખ્યાલ આવે? ક્યારેક કોઈ પરદ્રવ્ય ના મારા છે, ક્યારેક પાપનો ઉદય આવે ને પ્રતિકૂળ હોય તો ના આવે. હવે રાગ થયો, પછી દ્વેષ થયો, પછી ખ્યાલ આવે અનેક પ્રકારની ચેષ્ટા એટલે પુણ્ય પાપ, રાગ દ્વેષ, રાગ દ્વેષ ના પરિણામ, વિકલ્પો, સંકલ્પો કરતા ભાવ સવારથી રાત ચાલ્યા જ કરે. ખ્યાલ આવે છે? મોના નશામાં જીવ ઉન્મત્ત ચેષ્ટા કરે. ઓલા યુદ્ધ ચાલે છે, શું થઈ રહ્યું છે કહો, શું થઈ રહ્યું છે કહો. ખ્યાલ આવે છે? આ યુક્રેન અને રશિયા વચ્ચે તો મોના નશામાં આખી દુનિયા આપણને નાચતી દેખાય છે. પૈસાની પાછળ પાગલ, નામની પાછળ પાગલ, કરતા ભાવ કેટલો બધો, કેટલો તીવ્ર મોહ નો ઉદય અને કેટલા તીવ્ર મોહ અને કચાઈ ના પરિણામ છે. તમે જો એ જીવો ક્યાં જશે કો, કરુણા ના પાત્ર છે, ક્યારે કરશે કો, ક્યારે એના ઉતાર થશે, ક્યારે આવો ભાવ પાછો મળશે, ક્યારે આ સંગી પંચેન્દ્રિય પાછું મળશે, પણ નહીં મળે ભાઈ. ખ્યાલ છે? તો કેટલી સરસ વાત કરે છે, ગ્રસ્થ આશ્રમ બુદ્ધિમાન પુરુષો કો ભી અનેક પ્રકાર કે ચરિત્ર કરતા હૈ. કભી તો સામાયિક, હવે શુભ અશુભ નું લિસ્ટ આપે છે. કભી તો સામાયિક, પ્રતિક્રમણ, પ્રોષર ઉપવાસ આદિ જીવ કો ધર્મમય એટલે પુણ્યમય કરતા હૈ. કભી સ્ત્રી સેવન આદિ દ્વારા પાપમય કરતા હૈ. સમજાય છે? હિંસા જૂથ, સમજાય છે? આ મિથ્યાત્વને કારણે અહિયાં પુણ્ય ભાવ, પાપ ભાવ, રાગ ભાવ, દ્વેષ ભાવ, તીવ્ર કષાય, મંદ કષાય, શુભ ભાવ, અશુભ ભાવ, અસંખ્યાત લોક પ્રમાણ ઔદૈક ભાવના ભાવમાં જીવ શું કરે છે? પરાવર્તન કરે, પરિભ્રમણ કરે. કોના કારણે? મૂળ મૂળ કારણ મોહ. બુદ્ધેશ્વર કીધું ને કે અમે ક્યારેક દેખાતા પહેલા અને ફુરસદમાં હતા ત્યારે આત્મામાં અનંત ગુણો છે, એની અનંત પર્યાયો છે. તો તમે વિચાર કરો, ગુરુદેવજી ત્યારે કહેતા કે 20 કે 22 ગુણોની જે પર્યાય છે એ અમે ગણીને અશુદ્ધ પર્યાય કાઢી. વિચાર કરો, આત્મા કેટલી હદ સુધી શુદ્ધ છે. દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણે તો શુદ્ધ છે, પણ 20-22 ગુણોની પર્યાયોને છોડીને ખ્યાતિબેન આત્મામાં હમણાં હું સિદ્ધ ભગવાનની વાત નથી કરતી, હું અરિયન કરવાની વાત નથી કરતી. હમણાં આપણે બધા બેઠા છે, આપણા અંદરમાં 20-22 ગુણોની પર્યાય અશુદ્ધ છે. એ અશુદ્ધતા છોડીને બીજી બધા ગુણોની પર્યાય પણ હમણાં શુદ્ધ છે, પર્યાય પણ તું શુદ્ધ છે, બોલો. અને પછી એ 20-22 ગુણોની પર્યાય અશુદ્ધ કીધી 21-22, એમાંથી મૂળ શ્રદ્ધા ગુણની પર્યાયની અશુદ્ધતાના કારણે ચારિત્રની અશુદ્ધતા, કે જે પણ બીજા ગુણોની કરતા કર્મ, કરણ, સંપ્રદાન, અપવાદાન, અધિકરણ, 6 શક્તિકારી એની અશુદ્ધતા, એ બધી અશુદ્ધતા પણ મૂળ કોના કારણે, બોલો, મૂળ કોના કારણે નથી આપતા? આપણને આ સિરિયસનેસ નથી લાગતી. આપણને અગર લાગે ને તો એક છે ને કે આમ જીવને અંદરથી આમ મિથ્યાત્વનો અભાવ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ, જે જ્ઞાનીઓને, આ બધા જ્ઞાનીઓને જે ધૂન લાવી દીધી, જે ધૂળ લાવી અને જે પાછળ પડી ગયા, સમજાય છે? ખ્યાલ આવે છે? 19 વર્ષે ઉલ્લસિ આત્મલગ્ન દિન વાત ગમે નહી વિશ્વની, હે પ્રભુ પામે જે હોય ની રાત્રે, મંગળ દ્વાર ખુયા રે, સ્વાનુભૂતિ ના દ્વાર આજ ખુલ્યા, મંગળ દ્વાર ખુલ્યા રે. સમજાય છે? પામે જે હોય નિરાશ રે એટલે પામે, પામ પામીને જ નિરાશ રે. ધમ, એક કરોડનો હીરો ખોવાઈ જાય તો કેટલું ભોજન ભાવે, બોલો. વસ્તુ કઈ ખોવાઈ ગઈ હોય, મોબાઈલ ખોવાઈ ગયો હોય તો કેટલું ભોજન ભાવે, ક્યાંય ચેન્જ પડે? બાળક ખોવાઈ ગયો હોય મેળામાં તો ચેન્જ પડે? ખ્યાલ આવે છે? અને માતાને કહો પ્રણામ સુધારો, પ્રણામ સુધારો, પ્રણામ સુધારો, તો પ્રણામ સુધરશે માતા ના? બોલો, ગુલફી ખાવ, આઈસ્ક્રીમ ખાવ, આ બધું જુઓ, ખરીદો, બોલો. બાળક ખોવાઈ ગયો છે એને પ્રણામ સુધરશે? પ્રણામ સુધારવાનો શું ઉપાય છે, બોલો? માતાના એ તમે પ્રણામ પ્રણામ સુધારવાનો શું ઉપાય છે કે એને જે એનો વિરોધ અંદરમાં લાવ્યો છે એના બાળકનો, એને મરી જાય તેના પ્રણામ સુધારવા નહીં પડે ને સુધર્યા વગર રહેશે ને, એનું નામ શું છે? સહજ. સમજાય છે? બહુ સરસ છે. જો સ્ત્રી સેવન આદિ દ્વારા પાપમય કરતા, કવિ પૂજા, પ્રભાવના, તીર્થયાત્રા, ચૈત્ય, ચૈત્યાલય નિર્માણ ઇત્યાદિ કાર્યો દ્વારા પુણ્ય પાપ દોનો રૂપ કરતા હૈ. ઇસીલિયે યહ ગ્રસ્થાશ્રમ અંધે દ્વારા રસ્સી બુનને જૈસી યા ગજ સ્નાન કરને જૈસી પાગલો કી ચેષ્ટા હૈ. કેવી ચેષ્ટા કીધી? બોલો પાગલો કી ચેષ્ટા દીધી કે જો આપ વ્રત આશ્રમ માં રહીને પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ બોલો જે ધાતી હોય એ માટી થી નાય ને પછી પાણી થી નાય માટી થી માટી લગાડે ને પછી પાણી થી નાય માટી લગાડે ને પાણી થી નાય માટી લગાડે ને પાણી થી નાય બોલે એની છે ને પુણ્ય ને પાપ પુણ્ય ને પાપ પુણ્ય ને પાપ એ બહુ થઈ ગયો હવે તો અઠવાડિયા સુધી સ્વાધ્યાય નથી થયો બહુ થઈ ગયો બહુ થઈ ગયું બહુ થઈ ગયો બાર બહુ કર્યા નામ કર્યું તેમ કર્યું એટલે પાપ ભાવ થી ડરીને કે આવી જાય પુણ્યમાં પછી ના ના હવે બહુ થઈ ગયો હવે બહુ શિબિરો બહુ થઈ ગયા જાત્રાઓ બહુ થઈ ગઈ બહુ થઈ ગઈ બહુ થઈ ગઈ એટલે હવે પાછું એમને બ્રેક 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 એટલે પાછું બ્રેક માટે હવે કઈ ચેન્જ 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 બ્રેક 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 એટલે પાછું ક્યાં જાય પાપ એટલે પછી પાછો ક્યાંથી અંદર કેમ લાગે ને બહુ થઈ ગયું બહુ થઈ ગયું એટલે પાછો ભાઈ સમજાય છે એટલે ગ્રસ્ત આશ્રમ માં શું કર્યા કરશે પુણ્ય બાપ પુણ્ય બાપ અને પુણ્ય માં આવીને બરો સંતુષ્ટ ને પછી એમાં પણ થાક છે એટલે એમાંથી પણ સંતાર છે ને પછી બોલો હવે હું એમ કહું કે 11 થી 12 ને 12 થી 1 ને 1 દોઢ વાગ્યા સુધી આને સ્વાધ્યાય ચાલશે બધા આવી રહેશે એટલે દોઢ વાગ્યા સુધી કોઈ દોઢ વાગ્યા સુધી કોઈ દોઢ વાગ્યા સુધી કોઈ પોઈન્ટ સમજાય ને હવે એ વાત અલગ વિજય ક્ષેત્રમાં ગંધર પરમાત્મા માં આવી જાય ક્ષેત્રમાં તીર્થંકરો ની વાણી જયારે પણ છૂટે ત્યારે હાજર હોય આપણને ડાયરીમાં આટલું બધું કેવી રીતના બેસે આટલું બધું કેવી રીતના ઉપયોગ જ ના રે ઉપયોગ જ ના રે ઉપયોગ જ ના રે પોઈન્ટ સમજાય છે એટલે કોઈ વિષય પાપ નો પણ કોઈ વિષય લાવીને બતાવો ને કે તમારો ઉપયોગ 24 કલાક રે સમજાય છે કોઈ એવો વિષય લાવી દો કોઈ જ્ઞે બતાવો પાપ નો પણ કે પુણ્ય કોઈ પણ એવો જ્ઞે કારણ કે દેવશાસ્ત્ર ગુરુ ક્યાં જશે આઠમા દેવશાસ્ત્ર ગુરુ દેવશાસ્ત્ર ગુરુ ક્યાં જશે જ્ઞે માં ખ્યાલ આવે છે તો એ જ્ઞે ને પણ કેટલી વાર જોશો પાપ ના જ્ઞેઓ ને પણ કેટલી વાર જોશો પુણ્ય ના જ્ઞેઓ ને પણ કેટલી વાર જોશો તને અગર સુખી થવું હોય અને તને અગર શાશ્વત શાંતિ જ્યોતિ હોય અનંત સાદી અનંત કાળ સુધી અતિન્દ્રિય નિરાકુર આનંદમય દશા જ્યોતિ હોય તો આખા વિશ્વમાં એક જ જ્ઞે છે યો આવી ગયા ને તમે જ્ઞે પર અમે કહેતા હતા ને કોઈ જ્ઞે તો છે એક જ જ્ઞે છે બોલો આવી ગયા અંદર એક જ જ્ઞે છે કે જેને જોતા ને જેમાં શરીર કામ મેં તો આન્સર જ કહી દીધું બોલો સ્વગ્ને એક જ જ્ઞે છે કે જેને જોતા ને ખરી કામ થતા એમાંથી કોઈ સિદ્ધ પરમાત્મા કોઈ આવો રિપોર્ટ આવ્યો સિદ્ધાલય નથી કોઈ રિપોર્ટ આવ્યો રેખાવી કે કોઈ સિદ્ધ ભગવાન રિટર્ન થયા એકાદ તો થયા છે ને 6 મહિના 8 મહિના 600 વાર કોઈ રિટર્ન થયા બેક ટુ સંસાર આવ્યો કોઈ રિપોર્ટ બોલો કે કોઈ રિટર્ન થયા હોય કે હવે આ જ્ઞે ને જોઈને પણ હવે થાક લાગ્યો હવે અતિન્દ્રિય આનંદ ને ભોગવવાનો પણ હવે થાક લાગ્યો બોલો આવ્યા બાદ ચૂકીને બોલો ખાતી રહે કે કોઈ તમને એવા રિપોર્ટ નહીં મળે પણ સંસારમાં જોવો તો ફૂટબોલની જેમ આ જીવ રખડિયા કરે છે જો ખાલી સિમ્પલ આ વાંચી લેલા આપણી ભાષા થઈ જાય યગ્રસ્ત આશ્રમ જીવ કો હિતકારી નહીં હૈ યહ તો ઉન્મત્ત પુરુષ કી ચેષ્ટા હૈ કભી તો સર્વ થા દયારૂપ સામાયિક પોષદ આદિ દ્વારા ધર્મોપાર્જન કરતા હૈ કભી સ્ત્રી સેવન યા શ્રંગાર આદિ દ્વારા પાપોપાર્જન કરતા હૈ ઓર કભી પૂજા પ્રતિષ્ઠા તીર્થયાત્રા ચૈત્યાલય નિર્માણ આદિ કાર્ય દ્વારા વિશેષ પુણ્ય ઓર અલ્પ પાપ ઉપાર્જન કરતા હૈ યા તો વિશેષ પુણ્ય અલ્પ પાપ યા તો વિશેષ પાપ અલ્પ પુણ્ય એટલે યા વ્રત આશ્રમ ત્યાગ ને યોગ્ય હિ હૈ કલ્યાણકારી નહીં હૈ અંધા વ્યક્તિ એક ઓર છે અરે અંધા વ્યક્તિ એક ઓર છે રસ્સી બૂનતા હૈ દૂસરી ઓર છે વહ ઉખડતી ચલી જાતી હૈ અંધો વ્યક્તિ છે ચલા છે તથા હાથી સ્નાન કરકે સિર પર ધૂળ ડાલતા હૈ સિર પર ધૂળ ડાલતા હૈ ઇસીલિયે હાથી સ્નાન કરતા હૈ ફિર ધૂળ ડાલતા હૈ ફિર વાપસ સ્નાન કરતા હૈ ધૂળ ડાલતા હૈ ઇસીલિયે યે ઉન્મત્ત ચેષ્ટાએ હૈ તો આ બહુ સરસ વાત આવી કે અહીંયા આપણને ગ્રસ્તાશ્રમ ના ત્યાગી રહેના નિજ નિધિ નિજ મે બતાવી અનંત ઉપકાર इसके लिए जिनवान मांग वंदना शत बारे वंदना शत बारे अनेकांत में नित्य बोधिनी द्वास शांगी परम उपकारी जिनवानी मां चलो अमक्तो नानंद उपकारी कहान गुरु देवनो धन्यता कसम की भगवती मां चलो सत्य सनातन काल रूपी मैं दिगंबर जय न धर्मनो अरे यहाँ प्रश्नोत्तर मानना